નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આ મહિનાના અંત સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થશે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર દેશના નિકાસકારોને ટેકો આપવા નિકાસ પ્રોત્સાહન મિશનનો ઉપયોગ કરશે. સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025ના અંતિમ પરિણામો જાહેર કરાયા. ઇઝરાયેલે ઈરાન અને લેબનોનની રાજધાનીઓ પર બોમ્બમારો કર્યો અને નેપાળમાં દરેક મતવિસ્તારમાં મતગણતરી ચાલી રહી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. વિડીયો કોન્ફરન્સ દ્વારા કૃષિ અને ગ્રામીણ પરિવર્તન પર બજેટ પછીના વેબિનારને સંબોધતા શ્રી મોદીએ જણાવ્યું કે સરકારે કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવા માટે નિયમિતપણે અનેક પગલાં લીધા છે.
आज दालों से लेकर तिलहन तक देश रिकॉर्ड उत्पादन कर रहा है, लेकिन अब जब 21वीं सदी का दूसरा क्वार्टर शुरू हो चुका है तब कृषि क्षेत्र को नई ऊर्जा से भरना भी उतना ही आवश्यक है. इस साल के बजट में इस दिशा में नए प्रयास हुए हैं. इस वेबिनार में आप सभी के बीच हुई चर्चा बजट प्रावधानों को जल्द से जल्द जमीन पर उतारने में मदद करेंगे.
પ્રધાનમંત્રી મોદીએ નિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને રસાયણમુક્ત ખેતી અને કુદરતી ખેતીને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે કેન્દ્રીય બજેટ 2026-27 પણ ઉચ્ચ મૂલ્યવાળા કૃષિ ઉત્પાદનો પર વિશેષ ભાર મૂકે છે. ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે આ મહિનાના અંત સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થઈ જશે. ઓડિશાના કટકમાં કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ CISFના 57મા સ્થાપના દિવસ સમારોહમાં શ્રી શાહે જણાવ્યું કે સુરક્ષા દળો તિરુપતિથી પશુપતિનાથ સુધી ફેલાયેલા રેડ કોરિડોરના માઓવાદીઓના સ્વપ્નને સંપૂર્ણપણે તોડી નાખશે.
नरेंद्र मोदी सरकार का एक संकल्प कि 31-3-2026 हम इस देश को नक्सलवाद से मुक्त और उसमें भी CISF का बहुत बड़ा योगदान है. ओडिशा हो, छत्तीसगढ़ हो या तेलंगाना हो, सभी जगह पे CISF ने नक्सल अभियान के उन्मूलन में एक प्रकार से अपनी भूमिका निभाई है.
તેમણે ઓડિશા, છત્તીસગઢ અને તેલંગાણા જેવા રાજ્યોમાં નક્સલ વિરોધી કામગીરીમાં CISFના યોગદાનની પ્રશંસા કરી. ગૃહમંત્રીએ જણાવ્યું કે CISF દેશના ઔદ્યોગિક માળખાને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને હાલમાં દેશભરમાં 70 એરપોર્ટ અને 361 મહત્વપૂર્ણ સ્થાપનોને સુરક્ષા પૂરી પાડે છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે અનિશ્ચિતતાના આ યુગમાં સુસંગત રહેવા માટે આત્મનિર્ભરતા જ એકમાત્ર રસ્તો છે. શ્રી સિંહે પશ્ચિમ બંગાળના કોલકાતામાં સંરક્ષણ અને દરિયાઈ સંવાદ સાગર સંકલ્પ ભારતનો દરિયાઈ મહિમા પુનર્જીવિત કરવાનું ઉદ્ઘાટન કરતા આ મુજબ જણાવ્યું. તેમણે વધુમાં કહ્યું કે 2024-25માં સ્થાનિક સંરક્ષણ ઉત્પાદન 1,50,000 કરોડ રૂપિયાના વિક્રમજનક સપાટીએ પહોંચી ગયું છે. સંરક્ષણ નિકાસ પણ 24,000 કરોડના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગઈ છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે સરકાર દેશના નિકાસકારોને ટેકો આપવા માટે તમામ નીતિગત પગલાં અને નિકાસ પ્રોત્સાહન મિશનનો ઉપયોગ કરશે. નવી દિલ્હીમાં શ્રી ગોયલે અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન સંઘર્ષને કારણે વેપારમાં ઊભી થયેલી અડચણો વિશે વાત કરી. સરકારે આ મુદ્દાઓ પર પણ દૈનિક ધોરણે વિચારણા કરવા માટે એક આંતરમંત્રી જૂથની રચના કરી છે. ભારત માલ અને સેવા ક્ષેત્રમાં વિદેશી ખરીદદારોને આપેલા તમામ વચનો પૂર્ણ કરવાનું ચાલુ રાખશે. તેમણે ખાતરી આપી હતી કે સરકાર ઉદ્યોગો સાથે ઊભી છે અને તમામ આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓ પૂર્ણ થાય તેની ખાતરી આપી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને નાગાલેન્ડના યુવાનોને રાષ્ટ્રીય સેવામાં જોડાવા અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે વિકસિત નાગાલેન્ડ વિકસિત ભારતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આજે જુન્હેબોતો જિલ્લાના લુમામીમાં નાગાલેન્ડ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતની વિશાળ વિવિધતા હોવા છતાં એકતા તેની સૌથી મોટી તાકાત છે. ઉપરાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં પૂર્વોત્તર ક્ષેત્રમાં હાથ ધરવામાં આવેલા પરિવર્તનશીલ માળખાકીય વિકાસ અને શાંતિ પહેલ પર પ્રકાશ પાડ્યો છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો. સિવિલ સર્વિસીસ પરીક્ષા CSE 2025ના અંતિમ પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા. UPSC જણાવ્યું કે વિવિધ સેવાઓમાં નિમણૂક માટે કુલ 958 ઉમેદવારોની ભલામણ કરવામાં આવી છે, જેમાં 659 પુરુષો અને 299 મહિલાઓનો સમાવેશ થાય છે. અનુજ અગ્નિહોત્રીએ પ્રથમ સ્થાન, રાજેશ્વરી સુવેએ બીજા સ્થાન અને આકાશ ધૂલ ત્રીજા સ્થાન પર રહ્યા છે. 25 મે 2025ના રોજ યોજાયેલી પ્રારંભિક પરીક્ષા માટે 930,000થી વધુ ઉમેદવારોએ અરજી કરી હતી. આજે ઇઝરાયેલ અને અમેરિકા અને ઈરાનના સંયુક્ત દળો વચ્ચેના સંઘર્ષનો 7મો દિવસ છે. ઇઝરાયેલે ઈરાન અને લેબનોનની રાજધાનીઓ પર બોમ્બમારો કર્યો. દરમિયાન અમેરિકાએ સમુદ્રમાં એક ઈરાની ડ્રોન કેરિયર પર હુમલો કર્યો હોવાના અહેવાલ છે, જેનાથી ઈરાનના યુદ્ધ જહાજ કાફલાને નિશાન બનાવવા માટે અમેરિકાની ઝુંબેશ વધુ તીવ્ર બની છે. ઇઝરાયેલી સૈન્યએ ઈરાનની મોટાભાગની હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ અને મિસાઇલ લોન્ચર્સનો નાશ કરવાનો દાવો કર્યો છે. અમેરિકન સંરક્ષણ સચિવ પીટ હેક્સેથે ચેતવણી આપી હતી કે તહેરાન પર હુમલા નિકટવર્તી છે. ઈરાની રાજ્ય ટેલિવિઝન દ્વારા એક નવો મિસાઇલ હુમલો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં મોટા ખોરમ શહેર 4 મિસાઇલનો સમાવેશ થાય છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે જણાવ્યું કે તેના હવાઈ દળોએ ઓપરેશન 2 પ્રોમિસનો 21મો તબક્કો શરૂ કર્યો છે, જેમાં ઇઝરાયેલને નિશાન બનાવવા માટે આત્મઘાતી ડ્રોન અને ક્લસ્ટર વોરહેડ્સ સાથે અદ્યતન ખૈબર મિસાઇલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કતારે બહેરીન પર ઈરાની હુમલાની નિંદા કરી હતી, જેમાં લશ્કરી થાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. દરમિયાન અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાની સૈન્યને શરણાગતિ સ્વીકારવાનું આહવાન કર્યું છે. અમેરિકાના કમાન્ડર બ્રેડ કૂપરે જણાવ્યું કે અમેરિકાના બોમ્બારોએ છેલ્લા 72 કલાકમાં ઈરાનની અંદર આશરે 200 લક્ષ્યો પર હુમલો કર્યો છે. નેપાળમાં દરેક મતવિસ્તારમાં મતગણતરી ચાલી રહી છે. ઝાપા 5થી ચૂંટણી લડી રહેલા નેપાળના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બાલેન્દ્ર શાહ 11,945 મતો સાથે આગળ છે, જ્યારે તેમના હરીફ પૂર્વ પ્રધાનમંત્રી KP શર્મા ઓલીને અત્યાર સુધીમાં 2,692 મતો મળ્યા છે. કાઠમંડુ 1 અને 2 માટે પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જ્યાં RSPના રંજુ ન્યુપાને અને શિશિર કહનાલ જીત્યા છે, જ્યારે નેપાળી કોંગ્રેસના યોગેશ ગૌચન થકાલી મુસાંગ 1થી જીત્યા છે. અફઘાનિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે ડ્યુરન્ડ લાઇન સરહદ પર અથડામણ દરમિયાન તાલિબાન દળોએ 30 પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યા છે. તાલિબાન સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા ઇનાયતુલ્લા ખાવરઝમીએ જણાવ્યું કે અફઘાનિસ્તાનના કંદહાર પ્રાંતના શોરાબક જિલ્લામાં લડાઈ થઈ હતી, જ્યાં તાલિબાન લડવૈયાઓએ પાકિસ્તાની સૈન્ય ચોકી પર કબજો કર્યો હતો. તેમણે કહ્યું કે અથડામણ દરમિયાન તાલિબાન દળોએ ચોકી પર કબજો કર્યા પછી તાલિબાન દળોએ વિસ્ફોટકોથી ચોકીનો નાશ કર્યો હતો. ખાવરઝમીએ દાવો કર્યો કે લડાઈ દરમિયાન 30 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેસ્કીઆને જણાવ્યું કે કેટલાક દેશોએ અમેરિકા અને ઇઝરાયેલ સાથે ચાલી રહેલા સંઘર્ષને ઉકેલવા માટે મધ્યસ્થી પ્રયાસો શરૂ કર્યા છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ઈરાન આ ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે, છતાં દેશના સન્માન અને સ્વતંત્રતાનું રક્ષણ કરવામાં કોઈ ખચકાટ અનુભવાતો નથી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કૃષિ એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે અને લાંબા ગાળાની વિકાસ યાત્રાનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. ગૃહમંત્રી અમિત શાહે કહ્યું આ મહિનાના અંત સુધીમાં દેશ નક્સલવાદથી મુક્ત થશે. વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે સરકાર દેશના નિકાસકારોને ટેકો આપવા નિકાસ પ્રોત્સાહન મિશનનો ઉપયોગ કરશે. સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025ના અંતિમ પરિણામો જાહેર કરાયા. ઇઝરાયેલે ઈરાન અને લેબનોનની રાજધાનીઓ પર બોમ્બમારો કર્યો અને નેપાળમાં દરેક મત વિસ્તારમાં મતગણતરી ચાલી રહી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.